તારીખ 2/9/1990 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212.
આજે દશલક્ષ્મણ પર્વનો 9મો દિવસ છે. ધર્મ એનું વર્ણન અહીંયા આચાર્ય મહારાજ કરે છે. મુખ્યપણે ચારિત્ર દશામાં વર્તતા મુનિરાજના ચારિત્રનો આ વિષય છે. એને અનુલક્ષીને ભગવાન પદ્મનંદી આચાર્ય દેવે પદ્મનંદી પંચવીંશ ટીકામાં આ વિષયનું સંકલન કરેલું છે. અકિંચનપણું એટલે વાંછાનો અભાવ, વિતરાગ ભાવ સ્વરૂપ જે નિશ્ચય ધર્મ છે એ ધર્મમાં વાંછાનો અભાવ થાય છે. વિતરાગ ભાવની સ્થિરતા, સ્વરૂપ સ્થિરતા વિતરાગ ભાવે વધી જવાને લીધે રાગનો અભાવ થયો, એમાં વાંછાનો જે અભાવ થાય છે એને આકિંચનપણું કહેવામાં આવે છે. એને લઈને બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વ રહેતું નથી. બાહ્ય પદાર્થોનો ત્યાગ જોવામાં આવે છે અને એ રીતે વ્યવહારે આ કિંચનપણું પણ જોવામાં આવે છે. અહીંયા પદ્મનંદી પંચમસ્તિકામાંથી 103 નંબરનો શ્લોક છે, એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન છે. શ્રુતના રહસ્યને જાણનારા વિતરાગી મુનિઓને સમસ્ત પર વસ્તુઓને પોતાના આત્માથી ભિન્ન જાણીને તેનો ત્યાગ કરી દીધો છે. સમસ્ત વસ્તુનો ત્યાગ વર્તે છે, સર્વસંગ પરિત્યાગ, એમાં સચેત અચેત સચેત અચેત મિશ્ર સર્વસંગનો ત્યાગ કરીને જેઓ પોતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરી રહ્યા છે, રમણશીલ છે, એવા મુનિરાજને પોતાથી સર્વ ભિન્ન છે એમ જાણીને ત્યાગ કરેલો છે. તેથી તેમને ઉત્તમ એટલે સમ્યક પ્રકારનો આકિંચન ધર્મ છે. ઉત્તમ એટલે સમ્યક પ્રકારનો. કોઈ પૂછે કે શરીરને પુસ્તકાદિ નિકટ છે, તેનો ત્યાગ કેમ ન કર્યો, શરીર કેમ ન છોડ્યું, એકલા આત્માત્મને કેમ ન રહ્યા, કે શરીર અને પુસ્તક જે નિકટ છે તે નિકટ હોવા છતાં પણ તેના ઉપર મમત્વ નથી, એટલે એ ત્યાગ સમાન જ છે. જેમ કે મુનિરાજના શરીરમાં કોઈ રોગની ઉત્પત્તિ થાય, પૂર્વકર્મનું કારણ છે, વર્તમાન કોઈ કારણ નથી રોગ થવાનું, છતાં પણ કોઈ પૂર્વકર્મના ઉદયને લીધે શરીરમાં રોગ થાય તો એ રોગ મટાડવાનો કોઈ પણ પ્રયત્ન, રોગ મટાડવાની વાંછા મુનિરાજને ઉત્પન્ન થતી નથી. આ રોગ મટી જાય તો સારું, અને આ રોગ મટે તો હું મારા આત્માનું વધારે સાધના કરીને સાધન કરું, એવી વાંછા પણ એ કરતા નથી. ઉલટાના એ રોગના વેદનાના કાળમાં એ વધારે નિર્જરા કરે છે, સંભાવપણે આત્મામાં સ્થિર રહીને, વિતરાગ ભાવે સ્થિર રહીને ત્યાં એ વિશેષ નિર્જરા કરે છે. એટલે એમને એ શરીર છે એ ત્યાગ સમાન જ છે. શરીર હોવા છતાં એ શરીર ત્યાગ સમાન જ છે, અને શરીરનું ગ્રહણ નથી એમ કહે છે. શરીરમાં પોતાપણું તો સમ્યક શ્રદ્ધા થઈ ત્યારે ચોથા ગુણસ્થાને છૂટી ગયું છે, હવે વિતરાગ ભાવની સ્થિરતાને લઈને અહીંયા સ્વરૂપ સ્થિરતામાં એ છૂટી ગયું છે, સ્થિર રાગ પણ છૂટી ગયો છે, વિકલ્પ પણ છૂટી ગયો છે, એ રીતે બિલકુલ મમત્વ એમને શરીરનું હતું નથી. શરીરનું મમત્વ હોય તે એ રીતે દિગંબર દશામાં રહી શકે જ નહીં. મમત્વ હોય ન રહી શકે, એને તો કાંઈ રક્ષણ કરવું, કાંઈ પોષણ કરવું એમ થયા જ કરે ને ચાલ્યા જ કરે. ન તો શરીરના રોગનો ભય છે, ન તો શરીરને કોઈ પ્રાણી ખાવા આવે કે મચ્છર આદિ જીવ જીવાતનો ઉપદ્રવ થાય. ચોમાસું હોય, જંગલની અંદર મુનિઓ રહે છે, કેટલા જીવ જીવાત મચ્છર વગેરે કાંઈક થાય, ત્યાં કાંઈ મચ્છરદાની નથી, પલંગ નથી, અરે મકાન નથી ત્યાં તો, કોઈ શરીરના રક્ષણનું કોઈ સાધન નથી. અને સાધન કોઈ ઊભું કરે તો એનો સ્વીકાર નથી કરતા. બીજાને એમ થાય કે મહામુનિ છે એમને કાંઈ તકલીફ ન થાય એવી આપણે વ્યવસ્થા કરો સંઘ તરફથી કે અમારા તરફથી, રાજા હોય શ્રીમંત હોય મુનિરાજ કોઈની વ્યવસ્થાને સ્વીકારતા નથી, પોતે કરતા નથી, કોઈની પાસે વ્યવસ્થા કરાવે નહીં, અને છતાં કોઈ કરે તો એનો સ્વીકાર કરે નહીં, અનુમોદના લે નહીં. એવા આ કિંચન જરા પણ કાંઈ ઈચ્છતા નથી, કોઈનું કાંઈ પણ ઈચ્છતા નથી, એટલે એમને શરીર છે એ ત્યાગ સમાન જ છે. શરીર આદિમાં મમતાનો અભાવ હોવાથી તે હોવા છતાં નહીં હોવા સમાન છે. આયુષ્ય કર્મનો નાશ વગર શરીર છૂટે નહીં, છોડ્યું છૂટતું નથી, શરીર છોડવાના વિકલ્પથી શરીર છોડી શકાતું નથી. અરે પ્રયત્ન કરે તો ન છૂટે, આ કષાયમાં ઘણા આપઘાત કરે છે ને, કષાયવશ શરીર છોડવાનો પ્રયત્ન કરે છે, ઝેર ખાઈ લે તો ઝેર વોમિટ થઈ જાય, નીકળી જાય. હોજરી હંગરે નહીં, એનું આયુષ્ય બળ હોય તો હોજરીમાં ગયેલું ઝેર ઉછળીને બહાર નીકળી જાય, એને ન કાઢવું હોય તો ફેંકી દે, શરીર એને બહાર ફેંકી દે. ફોરિન એલિમેન્ટ છે ને, તો એ બહિર તત્વ છે, શરીરનું તત્વ નથી. એટલે શરીર એને પચાવે નહીં, શરીર એને રાખે નહીં, શરીર એને સંગ્રહે નહીં, બહાર ફેંકાઈ જાય છે. આયુષ્ય હોય તો, આયુષ્ય વગર શરીર છોડી શકાતું નથી. આયુષ્ય પૂરું થાય ત્યારે આપોઆપ રાખવા માંગે તો પણ રહે નહીં, છૂટી જ જાય. પછી હજાર ઉપાય, લાખ ઉપાય, કરોડ ઉપાય કરે, શરીરને એક સમય પણ કોઈ રોકી શકે નહીં. આયુષ્ય કર્મના નાશ વગર કોઈનું શરીર છૂટે નહીં, પણ શરીર ઉપરનું મમત્વ ગમે ત્યારે છૂટી શકે છે. શરીર ઉપરનું મમત્વ છૂટી શકે છે ભિન્ન આત્માના જ્ઞાન સહિત, એ જ આત્મામાં રમણતા કરે છે ત્યારે શરીરનું મમત્વ એટલી હદે છૂટે છે કે શરીરનું ગમે તે થાય, કોઈ પણ અવસ્થા થાય તો મુનિરાજને એનો પ્રતિકાર કરવાનો વિકલ્પ આવતો નથી. એનું નામ આકિંચન ધર્મ છે, કોઈ પ્રતિકાર ન કરે. અરિયંતોને પણ બહારમાં શરીર તો વિદ્યમાન છે, અરિયંતોને પણ બહારમાં તો શરીર વિદ્યમાન છે, પૂર્ણ વિતરાગ છે. આ તો વાત કરી છે આકિંચન ધર્મની. સાધક અવસ્થામાં આકિંચન ધર્મ હોય છે, પણ પૂર્ણ વિતરાગ અરિયંત પરમાત્મા તીર્થંકર દેવ એ પણ શરીર સહિત સમૂહમાં બિરાજમાન હોય છે, પણ તેમને મમત્વનો તદ્દન અભાવ છે. એમને તો બિલકુલ રાગાંશ જ નથી, અનંતમાં ભાગે પણ રાગાંશ નથી. મુનિરાજને મુનિદશાને યોગ્ય રાગાંશનો સદભાવ હોય છે, શરીરમાં મમત્વ કરે તે પ્રકારનો નહીં, શરીરનું આરક્ષણ કરે તે પ્રકારનો નહીં, પણ બીજા શુભ ભાવ આદિ પંચમાવ્રત આદિના જે ભાવ છે, સંયમનો ભાવ છે, સમિતિ ગુપ્તિનો ભાવ છે, એ પ્રકારના રાગાંશ હોય છે એટલે ત્યાં કાંઈ શરીરનો પણ રાગ હશે એવું નથી. એના ઉપર તો આજે મોટા બે સંપ્રદાય ચાલે છે, એક વસ્ત્રને ધારણ કરે છે, એક વસ્ત્રને ધારણ કરતા નથી. પણ વિતરાગોને તો હોય જ નહીં, એનો તો વિકલ્પ વિચાર પણ કરવા જેવો નથી. ભલે શરીર છે, શરીર વિદ્યમાન છે તો પણ તેમને કોઈ અંશે વિકલ્પ જ નથી, ત્યાં શરીરનો મમત્વ હોવાનો કે રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે એમને તદ્દન અભાવ છે, તેથી એમને શરીરનો પણ પરિગ્રહ નથી. શરીર હોવા છતાં પણ એમને શરીરનો પરિગ્રહ નથી. જો હઠથી શરીરને છોડે તો જીનાજ્ઞાનો ભંગ થાય છે. કોઈ એમ કે ત્યાગ કરી નાખે, ભલે ને રજ ઉપર મમત્વ નથી તો ત્યાગ કરી નાખે, ગમે તે રીતે ત્યાગ કરી નાખે, પર્વત ઉપરથી પડતું મૂકે, કેમ ત્યાગ ન થાય? પાટા નીચે આવી જાય, શુક્રવાર શરીર ન છૂટે, કે છે કે એમાં જીનાજ્ઞા નથી. એ પ્રકારે દેહાંત કરવાની જીનાજ્ઞા નથી. આમ છે, પાછું બીજી બાજુ બેલેન્સ છૂટી જાય છે કે એ કસાય વગર એવો પ્રકાર થઈ શકે નહીં. જેમ શરીર મિત્ર નથી તેમ શરીર દુશ્મન પણ નથી. પર દ્રવ્યનો ત્યાગ કોઈ દ્વેષ બુદ્ધિથી મુનિરાજ કરે છે એ વિષય અહીંયા નથી. વિતરાગ ભાવથી વિકલ્પ નથી થતો, પણ કોઈ દ્વેષ કરવાનો ત્યાં પ્રકાર હોતો નથી. જેમ કે કુટુંબનો ત્યાગ કર્યો તો કુટુંબ પ્રત્યે દ્વેષ કરીને કુટુંબનો ત્યાગ કર્યો છે એમ નથી. કાંઈ સંભાવ છે, જગતના બીજા પ્રાણીઓ છે એવા જ કુટુંબના કહેવાતા કુટુંબના, પછી એના એનું કુટુંબ નથી, મમત્વ નથી એટલે, પણ એમનું જે કહેવાતું કુટુંબ છે એ પ્રત્યે પણ જગતના પ્રાણી જેવી દ્રષ્ટિ છે કે આ પણ જગતના જીવો છે, જેવા બીજા જગતના જીવો છે એવા જ આ જગતના જીવો છે, મારે મન એમાં કોઈ ફેરફાર નથી, એવો સંભાવ આવી જાય છે. કોઈ દ્વેષથી ત્યાગ કરે છે એ પ્રકાર મને દિશામાં હોતો નથી. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ હોવાનો તો પ્રશ્ન જ નથી. સંથારો કરે ત્યારે ખ્યાલ આવી જાય છે કે હવે આયુષ્ય લંબાય એવું લાગતું નથી. એમાં પણ શરીરનો સ્વયં આયુષ્ય પૂર્ણ થશે ત્યારે ત્યાગ થશે એવું જ્ઞાન અને સિદ્ધાંત હોય છે. ખ્યાલ આવી જાય કે હવે આયુષ્ય બહુ નહીં હોય, અને છતાં માનો આયુષ્ય હોય તો પણ એ પોતે આહાર પાણીના ત્યાગની અંદર સ્થિર રહી શકે છે. એનું નામ સંથારો છે, દ્વેષથી ત્યાગ કરવાનો નથી. પણ પોતે ખ્યાલમાં આવી જાય છે, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા હોય, કોઈ અનાર્ય ક્ષેત્રની અંદર કોઈ એમને દેવ લઈને ફેંકી દે કે જ્યાં આહાર પાણી એમને યોગ્ય હોય નહીં. માંસાહારી લોકો હોય, અનાર્યમાં તો બધા માંસાહારી લોકો હોય, આહારદાનની વિધિ જાણનારા ન હોય, મુનિરાજે શું કરવું? કે વિતરાગ ભાવમાં વૈરાગ્યમાં ભાવમાં આવીને સંથારો લઈ લે છે, તો એ વખતે સંથારો લઈ લે, ભલે આયુષ પૂરું થવાનું હોય ત્યારે થાય, તો એ આપઘાત નથી. કાંઈ એ કાંઈ આપઘાત, સંથારો એ કાંઈ આપઘાત નથી. ત્યારે પણ વિતરાગ ભાવમાં અને સંભાવમાં મુનિ સ્થિર રહે છે, શાંત ભાવમાં રહે છે, અંદરના આનંદ ભાવમાં રહે છે. જરા પણ એમને પરિણામની અંદર ક્લેશની ઉત્પત્તિ થતી નથી. સંથારો લે તો પણ એમને જરા પણ ક્લેશની ઉત્પત્તિ થતી નથી. એ પ્રકાર છે સંથારાનો. એ રીતે અહીંયા શરીર પર્યંતના સર્વ પરદ્રવ્યોને વિશે જેને વાંછા નથી, મમત્વ નથી, એને આકિંચન નામનો ધર્મ કહેવામાં આવ્યો છે. આજના ધર્મ વિશે વાંચવા અને સાંભળવામાં એ વાત આવે છે કે તું એક ઉદયમાં ક્યાંય રસ લઈશ નહીં, ખાવાના પીવાના કોઈ પણ ઉદયની અંદર તારે રસ લેવાનો પ્રતિબંધ છે, એમ વાંચવા સાંભળવામાં આવે છે. શું એમ નથી કહેતા કે તું તારે એ ને દાળ સારી બની હોય તો હરખી રીતનો હબડકો લેજે, એવું કઈ કહેવામાં આવતું નથી. બિલકુલ નહીં. પંચેન્દ્રિયના વિષયમાં ક્યાંય પણ રસ લેતા, આત્માને ચૈતન્ય રસ ચડવાની મુશ્કેલી ઊભી થાય છે, એમ વાંચવા સાંભળવાની અંદર કહેવામાં આવે છે, એમ વાત છે. બે દિવસ પહેલા બીજી બેનશ્રીની કેસેટ હતી કે સ્વરૂપનો જ્ઞાન લક્ષણથી સ્વરૂપનો નિર્ણય કરવો હોય તો પણ વિરક્તિ હશે તો નિર્ણય કરી શકીશ. આત્માનો અનુભવની વાત તો આગળની છે, પણ તારે યથાર્થ નિર્ણય કરવો હશે કે મારો આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો એ વિરક્ત દશામાં થઈ શકશે. રાગ રસની તીવ્રતામાં એ યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. ચોખ્ખી વાત કરી છે, આટલી બધી તો સ્પષ્ટ વાત કરી છે. એટલે ખાવું પીવું ને લહેર ઉડાવવી એ વાત અહીંયા નથી. એ લોકો નજીકના પરિચયમાં નથી એને એવું લાગે છે. વળી કેટલાક આપણા મુમુક્ષુઓની પ્રવૃત્તિ પણ અનુચિત હોય છે, એ વાત આપણે સ્વીકારવી રહી છે, સ્વીકારવી જોઈએ. પણ તેથી ગુરુદેવ એમ કહે છે, અને તેથી ગુરુદેવનો ઉપદેશ એવો છે, એવું તો હરગિજ નથી. એ જે લોકો ગુરુદેવથી દૂર છે, જેને ગુરુદેવનો પરિચય નથી, ગુરુદેવને સાંભળ્યા નથી, એ લોકો ગુરુદેવને લાંછન લગાડે છે, અને લાંછન લાગે એવી પ્રવૃત્તિ પણ કોઈ જીવો કરે છે, પણ એથી કાંઈ ગુરુદેવને એનો દોષ લાગતો નથી. એટલે સોનગઢથી તો દૂર રહેનારા એક તો માણસને દ્વેષ કરવો હોય ને એમાં એને કોઈ ભળતી વાત કોઈ મુમુક્ષુને મળી જાય તો એને તો દ્વેષ કરવાનો એક નિમિત્ત વધારે મળે છે. બોલે ગમે તેમ, સોનગઢ આમ છે ને સોનગઢ આમ છે, કે મુમુક્ષુની એ ફરજ છે કે કોઈ મહાપુરુષનો મને યોગ થયો છે, અને એ મહાપુરુષનો યોગ થયો છે એવી મારી વર્તનાથી બીજા ચોંકી ઉઠે. જ્ઞાનીઓને તો કરુણા આવે છે કે ધર્મને નામે બિચારા ભ્રાંતિગતપણે ભૂલેલા છે, ધર્મ પામવાને બદલે ઉલટાના અધર્મને ને ગ્રહિત મિથ્યાત્વને સાધે છે, એટલે એમને કરુણા આવે છે. જ્ઞાનીઓ કરુણા ઉપજે જોઈ. અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત ગ્રંથમાંથી 62મું વચનામૃત છે. ગુરુદેવ શ્રીના વચનામૃતમાં મુખ્ય વિષય સમ્યક દર્શનની પ્રાપ્તિનો અને મિથ્યા દર્શનનો નાશ કરવાનો એ એમના પ્રવચનોનો 45 વર્ષ સુધી મુખ્ય વિષય રહેલો છે. એ સમ્યક દર્શનની શું કિંમત છે એ વિષયમાં આ વચનામૃત છે ગુરુદેવશ્રી, કે સમ્યક દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યક દર્શન છે એ કોઈ અપૂર્વ ચીજ છે. અનંતકાળમાં નહીં પ્રાપ્ત થયેલી એવી કોઈ દશા, અનંત અનંતકાળમાં નહીં પ્રાપ્ત થયેલી એવી કોઈ દશા એને અપૂર્વ કહેવામાં આવે છે, એમ કહેવું છે. એ દશા પ્રાપ્ત થવામાં થોડું મોડું થાય તો હાનિ નથી. આજે ચર્ચામાં એ વિષય લીધો ને શ્રીમદજીમાંથી. એ દશા પ્રાપ્ત થવામાં 371 પત્ર, મોડું થાય તો હાનિ નથી, પણ એ દશા પ્રાપ્ત કરવા જતાં ભૂલ થાય કે પ્રાપ્ત કરવાની વિધિમાં કંઈ ગડબડ થાય ને ભ્રાંતિ થાય તો મોટી હાનિ છે, તો મોટું નુકસાન છે. હાનિ એટલે નુકસાન. માટે એ દશા પ્રાપ્ત કરવા માટે ધીરજથી, સાવધાનીથી, ભૂલ ન થાય ને નુકસાન ઊભું ન થાય. વેપારમાં નફો ન મળે તો કાંઈ નહીં, પણ નુકસાન તો જવું જ ન જોઈએ. આ વેપાર એવો છે, ક્યાં નફો મળે ને ક્યાં નુકસાન જાય. એટલે મોડું થાય તો થોડો વાંધો નહીં, પણ નુકસાન ન થાય એ રીતે ધીરજથી આગળ વધવા જેવું છે. એવો વિષય લીધો છે આજે 371મો પત્ર, બપોરે ચર્ચામાં લીધો. સમ્યક દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે, મંદ કષાય કોઈ અપૂર્વ ચીજ નથી, એમ હવે કહેશે. ઘણા કષાયની મંદતા કરે તો કેટલી કરે, કે શરીરના ચામડા ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો હોય. એવા દ્રવલિંગી મુનિ થાય છે. હું જૈન મુનિ છું તેથી મારે ક્રોધ કર્તવ્ય નથી. જૈન મુનિરાજ કદી કોઈના ઉપર ક્રોધ કરે નહીં, ઉપસર્ગ કરે તો પણ એને ક્ષમાનું પ્રદાન કરે. કેમ કે હું જૈન મુનિ છું. આ કૃત્રિમ શાંતિ છે. તો ક્યાં સુધી કે શરીરના ચામડા ઉતરડીને કોઈ ખાર છાંટે, બળતરા થાય, ચામડી ઉતર્યા પછી કોઈ મીઠાનું પાણી છાંટે, સોડાનું પાણી છાંટે, તો એમાંથી બળતરા થાય તો પણ એના ઉપર ક્રોધ ન કરે. એવા વ્યવહાર ચારિત્રો આ જીવે અનંતવાર પાળ્યા છે, પૂર્વનું પૂર્વ છે, એમ કે છે. શું એવો વ્યવહાર ચારિત્ર અનંતવાર પાળ્યું છે, સમ્યક દર્શન નથી મળ્યું, એમ કે છે. આ એક ગુરુદેવની વિશિષ્ટ વાત છે કે ભાઈ, તને સમ્યક દર્શન નથી મળ્યું એટલે તને મોક્ષ માર્ગ હાથમાં જ આવ્યો નથી, પત્તો જ લાગ્યો નથી, મોક્ષ માર્ગે જ તું ચડ્યો નથી. આમ છે, દીક્ષા લીધી અનંતવાર, આવા ઉપસર્ગ પરિસર શાંતિથી સહન કર્યા પણ અનંતવાર, છતાં સમ્યક દર્શન વગર ધર્મ થયો નથી, મોક્ષ માર્ગ મળ્યો નથી, અને એ બધું પૂર્વાનું પૂર્વ થઈને વળી દેવલોકમાં જઈને વળી એકેન્દ્રીમાં પાછો ચાલ્યો ગયો. પુણ્ય બંધાણો હોય, શાંતિ રહી હોય તો દેવલોકમાં જાય. અસંગ તત્વની દ્રષ્ટિ નહીં થઈ હોવાની લીધે સંગમાં લપટાય છે, કેમ કે ત્યાં તો ભાવ ફરી ગયો, પછી સંયોગો જુદા જ છે આખા, એટલે ત્યાં પાછો એ તન્મય થઈ જાય છે. એવા તીવ્ર આસક્તિના પરિણામ કરે છે, એકેન્દ્રિયાદીમાં ચાલ્યો જાય, દેવલોકમાંથી સીધો જાય એકેન્દ્રિયમાં. એવું છે, હીરાના દાગીના ત્યાં ગમે તો હીરાની ખાણમાં જાય, મોતીના દાગીના ગમે તો છીપલીમાં જાય, મોતી થઈને પડે. શું અને એવા તીવ્ર રસથી, દેવલોકમાંથી સીધો નારકીમાં કોઈ જાય નહીં, નારકીમાંથી કોઈ સીધો દેવલોકમાં જાય નહીં. એક 3 ઇંચ ગતિનું પેટ મોટું છે, ચાલ્યો જાય એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયા. એવા વ્યવહાર ચારિત્રો અનંતવાર પાળ્યા, પણ સમ્યક દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. અને એક વાર પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય તો અહીંયા અત્યારે પરિભ્રમણ કરીને અહીંયા રખડતો હોય નહીં. આ સીધી સીધી ખાતરીબંધ વાત છે. એનો પુરાવો આ છે કે અત્યારે જે પરિભ્રમણમાં ઊભો છે એ સમ્યક દર્શનના અભાવને લઈને ઊભો છે. દરેકે પોતાના જીવ ઉપર ઉતારવાનું છે કે આ જીવે અનંત કાળમાં ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. એનું કારણ એ છે, અત્યારે અહીંયા પરિભ્રમણ કરતો કરતો અહીંયા આવીને બેઠો છે એ એમ બતાવે છે કે ભૂતકાળમાં ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. માટે હવે કરી લેવા જેવું છે, કેમ કે એ વિષય સામે આવ્યો છે. લાખો જીવોની હિંસાના પાપ કરતા મિથ્યા દર્શનનું પાપ અનંત ગુણું છે. આજે કતલખાના માંડે એનું પાપ લાગે એના કરતા વધારે લાગે છે એમ કે છે. શું મિથ્યા દર્શનનું પાપ છે એ સૌથી વધારે છે. સપ્તવ્યસન કરતા આમ જો કોઈ કોઈની હિંસા કરે, ખૂન કરે તો અરે અવડું મોટો અપરાધ કર્યો એમ લાગે, પણ મિથ્યા દર્શનમાં તો અનંતું પડ્યું છે એ બધું. ગુરુદેવ શ્રી તો કહેતા કે એક મિથ્યાતના ભાવમાં કેટલું પાપ પડ્યું છે કે કેટલા કતલખાના માણસે એનો કોઈ મેળ નથી, એનો કોઈ હિસાબ નથી. આજે ધર્મના ક્ષેત્રમાં આવીને કાંઈ મિથ્યાત્વ ભાવે ભલે કાંઈ જે કાંઈ ધર્મની ક્રિયા કરતો હોય, કાલે કતલખાનું ખોલવા ન છે એમ કહેતા. આજે જિન મંદિરમાં આવે છે, કાલે મસ્જિદમાં અલ્લાહો અકબર કરવા લઈ જશે અને ખબર નહીં પડે ક્યારે પલટો પરિણામ મારી જશે એનું ભાન એને પોતાને રહેવાનું નથી. કેમ કે મિથ્યાત્વ દશા પોતે જ ભ્રાંતિગત દશા છે, પોતે જ ભૂલવાળી દશા છે અને એમાં આ જ હાલત થાય છે. સહિષ્ણુતાનો અર્થ એ છે કે એની સાથે તકરાર ન કરવી. કેમ તું એ ધર્મ પાળે છો એનું નામ સહિષ્ણુ છે, પણ સમન્વય ન કરાય. સમન્વય જુદી વસ્તુ છે, સહિષ્ણુતા જુદી વસ્તુ. સહિષ્ણુતા શું કે સહન કરી લેવું, ભાઈ આખો સમૂહ એ બાજુ વળી ગયો છે તો કબળી જવા દે, હવે આમ કરવા માંડ્યા છે તો કરવા દે. એની સાથે બીજું તકરાર, કેમ આમ કરો છો એ તકરાર ન લેવી. તારે તારો ધર્મ પાળવો, એને સુજે એને કરવા દો, એનું નામ સહિષ્ણુતા છે. પણ એ બરાબર છે ને હું બરાબર છું એને સહિષ્ણુતા કહેવામાં આવતી નથી. એને વિનય મિથ્યાત્વ કહે છે. એનામાં મોટા મોટા મહાત્માઓ સંતો થઈ ગયા છે, એ ધર્મ પણ ઘણો સારો છે, આ ધર્મ પણ ઘણો સારો છે, એવી રીતે સમન્વય કરવાનો એ વિષય નથી. જેમ એક મ્યાનમાં બે તરવાર સમાતી નથી, એમ વિશ્વની અંદર બીજો જૈન ધર્મનો કોઈ ઉત્પત્તિ કે પેદાશ થઈ શકતી નથી. એક જ ધર્મ છે, ત્રણેય કાળે એક હોય, પર ત્રણ કાળમાં પરમાર્થનો અંત. હા, બહુ સારી વાત છે. મિથ્યા દર્શન એટલે પોતાનું મૂળ શુદ્ધ જે આત્મ સ્વરૂપ, અસલ જે આત્મ સ્વરૂપ છે એવું શ્રદ્ધામાં નહીં સ્વીકારતા. પોતાને મનુષ્ય તરીકે સ્વીકારવો, પોતાને વાણીઓ સ્વીકારવો, પોતાને પુરુષ કે સ્ત્રીપણે સ્વીકારવો, એમ પોતાને સગાવાલા સંબંધી તરીકે સ્વીકારવો, એવી અનેક પ્રકારની પોતાની કલ્પના કરવી, એક શુદ્ધાત્મા સિવાય કોઈ પણ કાલ્પનિક માન્યતા કરવી, એને મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એ મિથ્યા દર્શન સંયોગ સાથે સંબંધ ધરાવે છે, સંયોગી દ્રષ્ટિ એને કહે છે. પિસ્તાલીસ વર્ષ સુધી પોકાર કરીને કરી છે, આમ છે. એટલે આત્માના હિતને અર્થે મનુષ્ય બહુ તો 5-50 વર્ષનો છે, 50 વર્ષનો છે જે ગણો તે, પણ અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિ સુગમતાથી થાય એવો અવકાશ છે બીજી ત્રણેય ગતિ કરતા. તેથી આ એક મહત્વનું કાર્ય કરી લેવા જેવું છે. વળી અહીંયા એમ નહીં કે તું પહેલાં ઘર છોડી દે બાવો થા પછી તને સમ્યક દર્શન મળશે, વેપાર છોડી દે પછી તને સમ્યક દર્શન મળશે, કુટુંબ છોડી દે પછી સમ્યક દર્શન મળશે, ઉપવાસ કર પછી સમ્યક દર્શન મળશે એવી કોઈ વાત નથી. તું તારા આત્મહિતનો નિર્ણય કરીને, આત્મહિતની ભાવનામાં આવીને તારા શ્રદ્ધાને સમ્યક કરવાનું, સાચું એવું સ્વરૂપ તારા આત્માનું છે એવો સ્વીકાર કરવાનો નિષ્ઠાથી પ્રયત્ન કર, એટલે તને સમ્યક દર્શનની પ્રાપ્તિ અવશ્ય થશે. શ્રીમદજીએ ગાયું કે ત્યાગ વસ્તુ નહીં કોઈનો, જે શ્રેણીક મહારાજા છે તીર્થંકર થશે. શ્રેણીક ઠાણાંક જોઈ લ્યો કે નહીં, ત્યાગ વસ્તુ કોઈનો, કોઈ વસ્તુનો ત્યાગ નથી. જેવા બીજા સંસારી રહે એવી જ રીતે આ સંસારી તરીકે રહેતો અને જીવતો જોવામાં આવે તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ હોઈ શકે છે. પછી રાજા હોય કે રંક હોય, શ્રીમંત હોય, દરિદ્રી હોય, તંદુરસ્ત હોય, ગમે તે હાલતમાં હોય, શ્રદ્ધાન પલટો મારે છે અંદરથી. સમ્યક દર્શન થતાં અંદરથી શ્રદ્ધાન પલટો મારે છે, એ બહુ મોટી વાત છે. અને એ એવડી મોટી વાત છે કે ત્યારથી મોક્ષ માર્ગ શરૂ થઈને સિદ્ધ દશાની પ્રાપ્તિ એ સમ્યક દર્શન કરાવે કરાવે ને કરાવે જ. એનું સંસાર પરિભ્રમણ મટે, એનું જન્મ મરણ મટે. એક મૃત્યુથી માણસ કેટલો ડરે છે. કોઈ વાતે મોત ન આવે તો સારું, લાખ ઉપાય કરવા તૈયાર થાય. આ તો કહે છે કે અનંત મરણથી તું બચી જાય એવી વાત છે. એક જ ટેબ્લેટ ખાવાની છે, બીજી ગોળીની જરૂર નથી આ દવામાં. એક સમ્યક દર્શન રૂપી ગોળી ટેબ્લેટ ખાઈ લઈએ તું અજર અમર થઈ ગયો જા. આવો સુંદર સુગમ માર્ગ છે, એને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવો એવો એક નિર્ણય જીવ જ્યાં કરે તો એની પ્રાપ્તિ સુગમ થાય છે. એ નિર્ણય ન કરે ત્યાં સુધી ગમે એટલા ઠાગા ઠૈયા કરે, પૂજા કરે, ભક્તિ કરે, ગમે તે કરે, સમ્યક દર્શન, અરે આ દીક્ષા લઈને આટલો ઉપસર્ગ પરિસર સહન કરે તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. આવી એક ચોખવટવાળી વાત ગુરુદેવ શ્રી આ વચનામૃતમાં કહેવા ધારે છે. હું નહીં છોડું એમ કે છે શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શનને વાચા આપી. એક શબ્દ અલંકાર છે, ભાષા અલંકાર છે આ. શું સમ્યક દર્શનને વાચા નથી, પણ એમણે વાચા આપી કે હે જીવ, એકવાર પણ જો તે મને પ્રાપ્તિ કરી લીધી તો હું તને સંસારમાં રહેવા દઈશ નહીં. તારું જન્મ મરણ તારે કરવું હશે તો પણ કરવા દઈશ નહીં. તારો મોક્ષ થયે છૂટકો છે, હું તને ઢસડીને નિર્વાણ પ્રાપ્તિમાં ખેંચી દઈશ. તારે સંસારમાં રહેવું હશે તો પછી રહેવાશે નહીં, કેમ કે પછી તને સંસાર મીઠો જ નહીં લાગે, તને ખાલી ખમ લાગશે બધું, અને તારો આત્મા જ અનંત ગુણથી ભરપૂર આનંદમય શાંતિમય સુખમય તને તારો આત્મા અનુભવ ગોચર થશે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે સત્સમાગમ કરવો, વેપાર ધંધો ઓછો કરીને પણ સત્સમાગમ કરવો. કાંતિબેન હવે કહેવામાં વાંધો નથી, બહુ રેચા પચારી છે. એવું છે કે જેની યારે પ્રેમ હોય એની યારે છૂટથી બોલાય, દરેકને દરેક બધી વાત ન કરાય, કોઈ ખરા ખરાબ લાગી જાય કોઈને. એક રાત અહીંયા હોય તો ત્રણ રાત પાછા ક્યાંય ને ક્યાંય હોય, વળી પાછા બે દી આવે ને વળી ચાર દી ક્યાંય ને ક્યાંય વ્યા જાય. ઓછું થોડુંક ઓછું કરી નાખવું, સત્સમાગમ કરવો. સત્સમાગમમાં આત્માનું સ્વરૂપ સમજાશે અને સત્સમાગમની અંદર એ આત્માનું સ્વરૂપ સમજવા માટે શું શું તૈયારી કરવી એનો ક્રમબદ્ધ એકદમ વ્યવસ્થિત ઉપાય છે, એ ઉપાય કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, સમજી શકાય છે. અને જેને ભાવના છે એ પોતાના રસ્તે આગળ વધતો જાય છે. ના ના, પૂરો નહીં ઓછો કરાવી, થોડોક સત્સમાગમ કરે એટલો સમય કાઢે, પછી આપણે કહેવું પડશે. એવું છે કે વાણિયા લોભી હોય છે, અને આ કુદરતી વાણિયાના હાથમાં ધર્મ આવ્યો છે. છે નહીં વાણિયાનો ધર્મ, છે તો ક્ષાત્ર તેજ ક્ષત્રિયોનો ધર્મ છે, વીર પુરુષોનો આ ધર્મ છે. પણ હવે અત્યારે આ કાળમાં વાણિયાના હાથમાં આવી ગયો છે, એટલે થોડી દુર્દશા છે આ ધર્મની. શું પણ વાણિયામાં એક ગુણ છે, છતાંય તે લોભી બહુ, વાણિયા લોભી બહુ. એને ખબર પડે કે આમાં બહુ માલ છે, આ સમ્યક દર્શન પ્રાપ્ત કરો તો અનંત સુખ મળે, જન્મ મરણ બધા મટી જાય, રોગ મટી જાય, કોઈ જાતની દુઃખ જ ન થાય, ચાર ગતિના દુઃખ મટે, રોગના દુઃખ મટે, પીડાના દુઃખ મટે, મૂંઝવણના દુઃખ મટે, જન્મવાના મરવાના બધા દુઃખ મટે, એક જ દવાથી એક જ ટીકડીથી. આટલો બધો લાભ હોય ને તો વાણીઓ ચોંટી જાય ત્યાં. પછી એ કોઈને પૂછવા ન રહીએ એવી દોટ મૂકે, બધાને પાછળ રાખી દે, એમ સમજાય પછી કેવું નહીં પડે. ન એની કિંમત ન આવે ત્યાં સુધી આ તો ઉપદેશ છે. એક વખત કિંમત આવી ગઈ કે આ સમ્યક દર્શન અંગીકાર કરી લેવા જેવું છે, પછી વાણીઓ છોડે નહીં. સાચો વાણીઓ હોય તો ન છોડે, બધાની મોર નીકળી જાય, એ વાણીઓ સાચો. આપણા બાપ દાદા જુદા મોક્ષ ગયા, આપણા પૂર્વજો જ મોક્ષમાં બિરાજે છે, સિદ્ધાલીમાં બિરાજે છે, આપણા પૂર્વજો જ છે બધા, આપણે એના જ સંતાનો છીએ. પણ એને કર્યું એ કરીએ તો આપણે એના કુળ પ્રમાણે વર્ત્યા કહેવાય. શું નહીતર એ અમ કુળવટ રીત, આનંદ ગંજી ગાયું કે નહીં કે અમારી કુળવટની રીત શું છે, કે જે ભગવાન મહાવીર થયા, ઋષભદેવ આદિ તીર્થંકર થયા, એના કુળ ના અમે છીએ, એ અમારા કુળવટની રીત છે, એ કરે અમે કરીએ, બીજું અમે ન કરીએ, એનું નામ. એને કુળને દીપાયું કહેવાય, કુળની રીત રાખી કહેવાય, નહીતર કુળ કાંઈક હોય. અને જેમ કોઈ અકાર્યને કરે છે ખાનદાન વાળા, એના જેવી વાત થઈ જાય, તો બરાબર તો તરીએ, એ તર્યા ને આપણે પણ તર્યું, સીધી વાત છે. માર્ગ તરવાનો છે, સંસારમાં ડૂબવાનો ને રખડવાનો માર્ગ નથી, પણ આ તરવાનો માર્ગ છે. આ જગતમાં અન્ય સંપ્રદાયોમાં તરવાનો વિષય નથી, ક્યાંય ગેરેન્ટેડ વાત છે, ક્યાંય તરવાની વાત નથી. બધી વાતો ગોળ 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 કરીને મૂકી દે છે. વેદાંત અત્યારે સૌથી વધારે તત્વજ્ઞાનનો વિશાળ ફેલાવો ધરાવતો સંપ્રદાય છે. નીતિ 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 કરીને મૂકી દે છે, ન ઈતિ ન ઈતિ ન ઈતિ, ન આમે નહીં આમે નહીં આમે નહીં. પણ ત્યારે શું છે એ વાત ક્યાંય નથી, જૈન દર્શન સિવાય ક્યાંય નથી. અને જૈન દર્શનમાં ચાલતા ફિરકામાં એ વાત લુપાઈ ગઈ છે. આ તો ગુરુદેવની કૃપા છે કે આ વાત ખુલીને બહાર આવી છે આજે, એનો લાભ લઈ લેવા જેવો છે. જેટલો લેવા એટલો શક્તિ પ્રમાણે લેવા જેવો છે. સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય તો પણ રુચિ જો થાય કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવી છે, તો જીવ સંસ્કાર લઈને જાય. સંસ્કાર લઈને જાય તો એ બીજા ભાવમાં પામી જશે, લઈ લેશે સમ્યક દર્શન. પણ એકવાર ખરી અંતરની રુચિથી એ પોતે આની અંદર સામેલ થાય કે મારે આ જ કાર્ય કરવું છે, તો એને અવશ્ય આત્મલાભ થાય થાય ને થાય. પર્યુષણના 10 દિવસમાં નહીં, આ તો કાયમ માટે કરવા જેવું છે. સુખ પર્યુષણના 10 દિવસ જ સુખ જોઈ છે, પછી આગળ પાછળ દુઃખી થાવ તો વાંધો નહીં એવું રાખ્યું છે, આ તો સુખી થવાનો માર્ગ છે. એટલે કઈ 10 દિવસ ધર્મ કરવો, કેમ કે ધર્મ તો સુખ નું કારણ છે, પછી આગળ પાછળ દુઃખી થઈ જાય તો વાંધો નહીં એમ છે કઈ. જેને હંમેશને માટે સુખી થયું છે, કાયમ સુખી થવું છે એની વાત છે. ભાઈ એમ કે ને કે ભાઈ અત્યારે 10 દિવસ જ ઘણા માણસો આવે છે, બાકી આટલા માણસો તો કઈ આવતા નથી. તો 10 દિવસમાં થાય એટલો ધર્મ કરી લેવો, પછી આપણે વાંધો નહીં. એ તો કઈ ધર્મ કરવાનું લક્ષણ નથી. એમાં શું છે કે જે સરસ્વતીનું નામ આવે છે એ જીનવાણીનું છે, વાઘેશ્વરીનું નામ આવે છે એ વાઘ નહીં, એ તો અપભ્રંશ થયો છે. વાક્યેશ્વરી, સંધિમાં ક નો ગ થાય છે એટલે વાઘેશ્વરી કહેવાય છે. ગ માંથી ગ થઈ ગયો અપભ્રંશ થઈ, એટલે વાઘ ઉપર બેસાડી દીધા, એ વાઘેશ્વરી છે. પણ એમ નથી, એ જીનવાણીનું નામ છે. બાકી શંકર એટલે કલ્યાણ કરનારા. તો એ કોણ કલ્યાણ કરનારા છે? કે આપણા જે અરિયંત દેવ છે, કલ્યાણમાં નિમિત્ત થાય છે માટે એને કલ્યાણ કરનારા કહેવામાં આવે છે. આત્મા પોતે પોતાનું કલ્યાણ કરતો હોવાથી આત્માને પણ કલ્યાણ કરનારો શંકર કહેવામાં આવે છે. એવી રીતે વિષ્ણુ કહેવામાં આવે છે, બ્રહ્મા કહેવામાં આવે છે, બધા નામ લાગુ પડે છે. આત્માને હજારો વિશેષણો લાગુ પડે છે. શૂન્ય નામનું વિશેષણ આત્માને લાગુ પડે છે. શૂન્ય, ત્યાગો ઉપાદાન શૂન્યત્વ શક્તિ, કોઈનું ગ્રહણ કરે નહીં, કોઈનો ત્યાગ કરે નહીં, એ બંનેથી જે શૂન્ય છે એને આત્મા શૂન્ય કહેવામાં આવે છે. બધા જ વિશેષણ અપેક્ષાથી લાગુ પડે છે, ગમે તે નામ આપો કાંઈ વાંધો નથી. વસ્તુ જે છે તેની ઓળખાણ હોવી જોઈએ, પછી નામ ગમે તે આપો. આપણે ત્યાં શેરો બનાવે એટલે શેરો કહીએ, આ લોકો કે અમે હલવો કહીએ છીએ. ચીજ તો જે છે એ છે, નામ ગમે તે આપો. સ્વાદ એનો એ છે ને ચીજ એની એ છે, નામથી કોઈ ફરક પડી જતો નથી. હા, એ કલ્પના કરી છે. એવા દેવ દેવીઓની લોકો જે કલ્પના કરે છે, એ કલ્પના કેવી રીતે ઉત્પન્ન થાય છે? એટલે આપણે ભારત માતા કહીએ છીએ. શું કહે છે? આપણો જે દેશ છે એને શું કહે છે? ભારત માતા. પછી એક સ્ત્રીનો આકાર ચિત્ર છે, એના હાથમાં પછી ઓલો ત્રિરંગો ઝંડો આપે, જોવો આપણી ભારત માતા. એટલે છે કોઈ એવી સ્ત્રી? હા, તો જમીન છે બધી, જ્યાં આંબાઈ ઉગે છે ને બાવળિયાઈ ઉગે છે, નદીએ છે ને પર્વતે છે, ગામે છે ને જંગલે છે. એવો એક દેશ છે એનું નામ ભારત બનાવે. એ કલ્પના આપી દીધી સ્ત્રીની, એને માતા કહી દીધી, એટલે કાંઈ માતા થાય છે, કોઈ સ્ત્રી છે એમ, એવી કલ્પના કરવામાં આવે છે. એમ જીનવાણી માતા આપણે કહીએ છીએ, એવી કોઈ માતા નથી. આપણે જીનવાણી માતા બોલીએ છીએ કે નહીં? એ બહુમાન આપવા માટે, જેમ માને બહુમાન આપવામાં આવે એમ જીનવાણીને બહુમાન વાચક તરીકે માતા. પણ ન સમજે તે સાચન કોઈ કલ્પના કરી નાખે છે અને એ સ્ત્રીનું ચિત્ર દોરે અને એના દેશ પ્રમાણે વેશ પહેરાવે. અહીંયા ભારત માતાનો ફોટો દોરે તો ગુજરાતી ડ્રેસ પહેરાવે, ઓલી બાજુ બંગાળી પહેરાવે, આ બાજુ મહારાષ્ટ્રનો એવો પહેરાવે, એવી કલ્પના કરે એવું થાય. એ બધી કલ્પના છે. કોઈ દેવ દેવીઓ આ આત્મા માટે ખરેખર આરાધ્ય નથી, ઈષ્ટ નથી, અને કોઈ દેવ દેવીની પાછળ પડવા જેવું નથી. કોઈ કાંઈ આપી દે એમ નથી, કોઈ લઈ લે એમ નથી, કોઈ લાભ કરી દે એમ નથી. એ બધી કલ્પના છોડી દેવા જેવી છે. પોતાના પૂર્વકર્મ પ્રમાણે બધું થાય છે અને એનાથી ભિન્નતા કેળવવી આ ધર્મ છે. જે થતું હોય તે ભલે પૂર્વકર્મ પ્રમાણે થાય, હું આત્મા એનાથી ભિન્ન છું એ શ્રદ્ધા કરવી, એને નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ સમ્યક દર્શનની વાત ચાલે છે. સાસુનાથ ભગવાનને પરમા પદ્માવતી દેવીએ શું કર્યું? મદદ કરીને, શું કર્યું? હેરાન કર્યા, શું કર્યું? કાંઈ કરી શકે નહીં. એ બધી જેને દેવદેવીઓની માન્યતા કરવી છે એ બધી કથાઓ જોડી કાઢે છે, એ બધી મનગણંત વાતો છે, વાતમાં કાંઈ માલ નથી, એ બધી કપોળ કલ્પના છે, એમાં એકે વાત સાચી હોતી નથી. પણ એ લાલચુ માણસો છે, સંયોગ દ્રષ્ટિએ એ બધી કથાઓ જોડી દે છે. આ સંતોષીમાંની હમણાં ઊભી થઈ, એમને એમ તૈલા જ કરે છે જગતમાં. તો આ માર્ગ તદ્દન જુદો છે. જેને જૈન માર્ગ ખરેખર કહેવામાં આવે છે, જેનો ગુરુદેવશ્રીએ પ્રકાશ કર્યો, એ માર્ગ તદ્દન જુદો છે, જુદી જાતનો છે. કહે છે કે લાખો જીવોની હિંસાના પાપ કરતા પણ મિથ્યા દર્શનનો પાપ અનંત ગુણો છે. પણ આ વાત સમજતા નથી જગતમાં જીવો, એટલે સમકિત સહેલું નથી. કેમ કે લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. એક તો અબજો માણસોમાં મુઠ્ઠીભર માણસોને કાને આ વાત પડે છે, અને એમાં પણ મુઠ્ઠીભર માણસોમાં પણ કોક જીવને સાચું સૂજે છે, બાકી સાચું સૂતું નથી. આંબળીને કાઢી નાખે, આંબળીને એની કાંઈ અસર એના આત્મા ઉપર આવે નહીં, એ પ્રકારની અંદર બહુ ભાગ જીવો પ્રવર્તે છે. કોક વિરલ જીવ છે, મહાભાગી જીવ છે, એ સમ્યક દર્શનની દિશામાં આગળ વધે છે, એને જરૂર એની પ્રાપ્તિ થાય છે. એવા લાખો કરોડોમાં કોઈક વિરલ જીવ ને તે હોય છે. સમકિતિ જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. કોઈને એને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બધા ઘણા માણસો એને સમ્યક દ્રષ્ટિ માને, માટે સમ્યક દ્રષ્ટિ તરીકે એનો નિર્ણય થાય, એ રીતે એનો નિર્ણય કરવાનો હતો નથી. એ પોતે જ સ્વાનુભવથી અને પોતાના શુદ્ધ શ્રદ્ધાના બળથી પોતાનો નિર્ણય કરે છે, અને એના માટે એને કોઈની અપેક્ષા હોતી નથી. વળી એ સમકિતિની શક્તિ કેટલી છે કે સમકિતિ આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. આ બહુ મોટી વાત લીધી છે. શું? સમકિતિ આખા બ્રહ્માંડના ભાવને પી જાય છે એમ કે છે. એક જગ્યાએ ગુરુદેવ શ્રી, આપણે પરમાગમ સારમાં એ વિષય લીધો છે કે 12 અંગધારી 11 અંગ અને 14 પૂર્વધારી જે ન્યાય કાઢે તે ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. તો જે ગણધર આખા બ્રહ્માંડનો, વિશ્વનો જેને નિરૂપણ કર્યું, 12 અંગમાં શું બાકી રહ્યું? કોઈ ચીજ બાકી રહેતી નથી. જગતની તમામ વ્યવસ્થા, તમામ કળા, તમામ વાતોનો સમાવેશ 12 અંગની થાય. 12 અંગની બહાર કોઈ વિદ્યા નથી, કોઈ જ્ઞાન નથી. જે જગતમાં પ્રસિદ્ધ જ્ઞાન ને બધી પ્રસિદ્ધ વાતો છે એ બધું 12 અંગની અંદર આવી જાય છે. તો કે એ ન્યાય એક સમ્યક દ્રષ્ટિ કાઢી શકે. જેટલો ન્યાય ગણધર કાઢે એટલો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. કેમ કે આખા બ્રહ્માંડ ને પી ગયો છે, આ એની માનતા છે. સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને ઉત્પન્ન થયેલું આ સમ્યક દર્શન છે. કેમ એમ વાત કરે છે? સમકિતિ આખા બ્રહ્માંડને પી ગયો છે એમ કેમ વાત કરે છે? કે સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને આ વાત કરે છે. સુગાનીજી એક બહુ સરસ વાત કરી છે આ વિષયમાં કે સમ્યક દ્રષ્ટિની જે દ્રષ્ટિ છે, જેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે, એ દ્રષ્ટિએ અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ જે સર્વજ્ઞ સ્વભાવ, અનંત સ્વભાવ છે, એના ઉપર કબજો કરી લીધો છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિમાં એનો કબજો થઈ ગયેલો છે એમ કે છે. દ્રષ્ટિ મોટી કે સ્વભાવ મોટો એમ કે છે. દ્રષ્ટિએ કબજો કર્યો માટે દ્રષ્ટિ મોટી એમ કે છે. શું? એટલે આખા બ્રહ્માંડના ભાવને પી ગયો છે એમ કેવું છે. એનો અર્થ એ છે, બહુ સીધો સાદો અર્થ કહીએ કે આપણે નથી કહેતા લોકોમાં, ભાઈ એનો દેખાવ ભલે સાધારણ હોય પણ બહુ મોટી કેપેસિટી છે, એની કેપેસિટી બહુ મોટી છે. અંગ્રેજી શબ્દ છે પણ કેપેસિટીનો અર્થ શું થાય છે કે એનું સામર્થ્ય ઘણું છે, એમ સમ્યક દર્શનનું સામર્થ્ય છે એ ઘણું મોટું સામર્થ્ય છે, આખા બ્રહ્માંડના ભાવને એ પી ગયો છે. એ રીતે સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે, આખા જગતથી એ કોઈ જુદી વસ્તુ છે, અલૌકિક વસ્તુ છે, એ કોઈ સાધારણ ચીજ નથી. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે. શું કહ્યું? પછી દીક્ષા લીએ, પંચમહાવ્રત પાળે, બધું ત્યાગ કરે, ગમે તે આકરામાં આકરા તપ ને વ્રત કરે, એ બધી સમ્યક દર્શન વગર બધા મીંડા છે. શૂન્ય, એની કિંમત કેટલી? ગમે એટલા શૂન્ય મીંડા મૂકે જાય એની કિંમત કેટલી થાય? એકડા વગર એની એક કે કાંઈ કિંમત નથી. લાખ શૂન્ય હોય તો એની કિંમત એક શૂન્ય જેટલી છે. એમ સમ્યક દર્શન વગર જે કાંઈ કરવામાં આવે છે બધું શૂન્ય છે, એની કોઈ મૂલ્ય નથી. હાજી, આ ઓરિજિનલ ધર્મ છે, નવો નથી. એને ભૂલીને આડે અવળે રસ્તે ચડી ગયા એ બધા નવા ધર્મમાં ચડેલા છે એમ કે છે. આ સનાતન ધર્મ છે અને આ જ મૂળ ધર્મ છે, અસલ ધર્મ આ છે. ધર્મનું ઓરિજિન જેને કહેવામાં આવે એ આ જગ્યાએ છે. પણ શું થયું કે સંપ્રદાયમાં નવા ધર્મમાં ચડી ગયા, સંપ્રદાયના ધર્મમાં નવા નવી રીતે ચડી ગયા, એ પછી તકરાર કરવા માંડ્યા કે આ કાનજી સ્વામીએ નવો ધર્મ કાઢ્યો, આ ધર્મ કાંઈક નવો છે. ભાઈ આ જૂનો છે, તમે બધા ભૂલા પડી ગયા છો. આમ છે, મૂળ ધર્મ આ છે. પણ શું છે કે વ્રત કરે, ઉપવાસ કરે, ફલાણું કરે, ઢીંકણું કરે, કિંમત બહુ આવી જાય. દયા પાળે, દાન કરે, જાત્રા કરે, જપ તપ કરે, બહુ કિંમત આકે, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ પણ થઈ ગયું હોય એને એમ કે એકડા વગરના મીંડા છે એટલે લાગે આકરું, આકરું લાગે એટલે કરે તકરાર, એ નવો ધર્મ કાઢ્યો. આ સોનગઢથી એક નવો ધર્મ નીકળ્યો, વિરોધ ઘણા એ કર્યો. સ્થાનકવાસીઓએ વિરોધ કર્યો, દેરાવાસીઓએ વિરોધ કર્યો, દિગંબરોએ વિરોધ કર્યો, બધાએ વિરોધ કર્યો. કરો તો કરો, એની સામે સમકિતી જોતા નથી, જગતની સામે જોતા નથી. જેને જેમ કરવો એમ કરો, અમે અમારા રસ્તે નિર્ભીકપણે, નિર્ભયપણે અમારા રસ્તે અમે ચાલ્યા જઈએ છીએ. કેવળ જ્ઞાનનો ઝંડો ફરકાવતા ફરકાવતા આજે કાલે મોક્ષમાં જાશું. ગુરુદેવની વાણી તોપના ભડાકા જેવી વાણી હતી, બધી સામાન્ય માણસોના હાજા ગગડી જાય. અમે આ કેવળ જ્ઞાનને હાથ મેથમાં જોઈએ છીએ, કેવળ જ્ઞાનનો ઝંડો લઈને ફરીએ છીએ. તમે બધા વિરોધ કરો એથી શું થાય? કોઈના વિરોધની સામે જોતા નહીં. કરુણા એટલી ભગવાન આત્મા કે બતાવીને, એટલી કરુણા પાછી અનંત. પણ વિપર્યાસને ક્યાંય મચક આપે નહીતર એમ કે હું દિગંબર ધર્મ આમનાય સ્વીકારવી અને દિગંબરના સાધુઓને સાધુ નથી એમ કહો એટલે તોફાન કર્યા વગર રે નહીં. એમ તમે અમારા ગુરુને માનતા નથી, ગુરુ કહેતા નથી, આટલો બધો ત્યાગ કર્યો ને, આટલો તપ કરે, આટલો ત્યાગ કરે ને તમે માનતા નથી. કુન લઈને આવ્યા હતા, ભડાકા બંધ, બધી ખુલ્લમ ખુલ્લી વાત કરી છે. એટલે સમકિત વિનાની જે ક્રિયાઓ છે તે બધી શૂન્ય છે, એકડા વિનાને મીંડા જેવી છે. વિશેષ વાત કરશે થોડી, અહીં સુધી રાખી.